તારીખ 19/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘાટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
અને નિજ વિચાર લૌકિક રીતિથી પ્રારંભ થાય એટલે લોક વ્યવહારમાં જે પ્રકાર છે એ બધો પ્રકાર અસત્યનો આગ્રહ કરાવે એવો છે એટલો લૌકિક રીતિનો વ્યવહાર છે એ લૌકિક રીતિ બધી અસત્યનો આગ્રહ કરાવે એવો છે કેમ કે એ તો આત્મા જળના કાર્યો કરે છે એ જ લૌકિક રીતિ છે બધા કાર્યો આત્મા જ કરે છે જળના બધા કામ આત્મા જળના કામ કરે બાકી જળ તો પોતાને મળે કાંઈ કરી શકે આત્માની પ્રેરણાથી બધા કામ એ રીતે જીવ જે લૌકિક વ્યવહાર ને લોકની પરિસ્થિતિ છે એની પરાંગ અસત્યનો આગ્રહ કરાવી પૂરી લાગે છે એના વિરુદ્ધ પરાંગ થાય એટલે એના અને નિજ વિચાર સન્મુખ થાય આત્માનો વિચાર કરે લૌકિક રીતિને ગૌણ કરીને છોડીને નિજ વિચાર સન્મુખ થાય આત્મવિચાર આવે સામાન્ય રીતે આત્મકલ્યાણ માટે આત્મવિચારમાં આવવા વાળા છે લૌકિક ભાવો નિગમતા કરવાનો ઘણો પ્રસંગ છે અનેક જગ્યાએ લૌકિક ભાવો ગમ કરવા પડે છે મોટાભાગે તો સંપ્રદાયની અંદર પણ એ પરિસ્થિતિ ઊભી થાય છે કે સંપ્રદાય પછી ભલે દિગંબરનો હોય તોય શેઠ ન થાય બીજા સંપ્રદાયને તો શેઠ થવાનો પ્રશ્ન નથી રહેતો શું તો એ બધી લૌકિક રીતિથી ચાલે છે સંપ્રદાય બુદ્ધિથી જે સંપ્રદાયો ચાલે છે એ બધા લૌકિક રીતે માર્ગ જુદી વસ્તુ છે સંપ્રદાય જુદી વસ્તુ છે અને નિજ વિચાર સન્મુખ થાય એટલે એક આત્મહિતનો વિચાર સન્મુખ નામ મુખ્ય કરે સન્મુખ એટલે મુખ્ય કરે ચિદાનંદ રાજા કર્મકંદરામાં છુપાયેલો છે કંદરા એટલે ગુફા કર્મરૂપી ગુફામાં છુપાયેલો છે કર્મકંદરા ત્રણ છે પહેલી શરીરાદી નવકર્મ ગુફા છે બીજી નાના વર્ણાદી દ્રવ્યકર્મની ગુફા છે અને ત્રીજી રાગ દ્વેષાદી ભાવકર્મની ગુફા છે આ ત્રણ ગુફાની અંદર છુપાયેલો છે છુપાઈ ગયો છે દેખાતો છુપાયેલો છે કેમ કીધો કે દેખાતો નથી ભાવકર્મ આડા છે દ્રવ્યકર્મ આડા છે અને શરીરાદી નવકર્મ આડા છે એટલે અંદર બેઠેલો જે છુપાયેલો જીવ છે એ જોવામાં આવતો નથી દેખવામાં આવતો નથી ખ્યાલમાં આવતો નોકર્મ ગુફામાં પરિણતિ પેશી પહેલાં શરીરમાં કે અમારો રાજા જેવું તપાસે છે હવે શરીરની ગુફામાં જઈને પરિણતિ જોવા માંડી તપાસવા માંડી તો આ સ્ટાઇલ શું લીધી છે તપાસવા દિશા અવલોકનની સ્ટાઇલ લીધી છે વિચારની પદ્ધતિ કે આ શરીરમાં આત્મા ક્યાં છે દુનિયા આખી શરીરને આત્મા માને છે શરીરને સર્વસ્વ માને છે અને શરીર પડવાનો વારો આવે ત્યારે કોઈ પણ ભોગે શરીર આત્માથી જુદું ન પડે એ જાતનો પ્રયત્ન કરવાનો જગતમાં તો લૌકિક રીતિમાં તો એ જ પરિસ્થિતિ છે કોઈ પણ રીતે શરીર ટકવું જોઈએ અને શરીર છૂટવું ન જોઈએ કેમ કે એ આત્મા થઈ પીડ્યો છે હવે પરિણતિ એટલે જ્ઞાનની પર્યાય જે સંશોધક પર્યાય છે એ શરીરમાં બેસે શરીરમાં તપાસે છે કે આમાં ક્યાં આત્મા ક્યાં છે હું ક્યાં છું અહીંયા શરીરમાં પેશી કે અમારો રાજા જો ત્યાં તેને કાંઈ ન દેખાયું રાજા ન દેખાયો ચકરાવો થઈ ગયો, ફરી ફરીને જોવે છે, ચકરાવો થઈ ગયો તો ચારે બાજુ તપાસ કરે છે, આંખમાં આત્મા છે, આત્મા આત્મા છે, બ્રેઇનમાં આત્મા છે, મનમાં આત્મા છે, આત્મા છે ક્યાં, કોઈ કહે કોઈ નાભીમાં આત્મા છે, આત્મા ક્યાં છે, ક્યાં બ્રહ્મરંધ્રમાં આત્મા છે, આત્મા ક્યાં છે, પરિણતિ જોવે છે, ચકરાવો ચારે ગોળ કરે છે, ક્યાં રાજા દેખાતો છે, ત્યારે પરિણતિ ફરવા લાગી, ક્યાં ને ત્યાં ફરવા લાગી, ત્યારે શ્રી ગુરુએ કહ્યું, પૂછું, શ્રી ગુરુએ કહ્યું એટલે શ્રી ગુરુએ પૂછ્યું કે તું શું શોધે છે, આ તું ચકરાવો કરીને તું શું શોધે, શું તારે કોને ગોતક, તો મેં આવી છું ચકરાવો લે ચારે બાજુ ફરસ, કોને ગોતસ, તો શું શોધે છું, ત્યારે તે પરિણતિ કહેવા લાગી, આ અલંકાર કર્યો છે, ભાષા આપી છે બેન ફરસ ફરસ, ત્યારે પરિણતિ કહેવા લાગી કે મારા રાજાને શોધું છું, પણ તે ન જીડ્યા, મારા રાજાને શોધતી હતી પણ રાજા જડતો નથી, ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તું તારો રાજા અહીં જ છે, તો આવી છો ને એ ક્ષેત્ર બરાબર છે, તારો રાજા અહીંયા જ છે, ત્યારે શરીર છોડીને હવે તારો રાજા બીજે તો બધા જવાની જરૂર નથી, તારો રાજા તો અહીંયા જ છે,
કુટુંબ પરિવાર પૈસા તમે તો બાદ દઈ રહ્યા છે, કુટુંબ પરિવાર
અમે તો બાદ કરી
નાખીશું, બાદ કરી
બધું બાદ કરી
પોતાના સિવાય નહીં,
બાદ
કરી પરિણતિ ખુદ ભી જાણતી હૈ ઇસીલિયે નોકર મે ખુદ રહી આત્મા અને ખુદ રહી
તારો રાજા અહીં છે, અને અહીંથી પાછી ફરતી, અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં તારો રાજા વસે છે, ત્રીજી ગુફા એટલે ભાવ કર્મ લીધો, કારણ કે જીવની પરિણતિ છે ને એટલે ભાવ કર્મ છે, અહીંયા તારો રાજા વસે છે, તે રાજાના હાથની દોરી આ ગુફા સુધી આવી છે, એટલે આ શરીર સુધી આવી છે, શરીરની ગુફા છે ત્યાં સુધી એની દોરી આવે છે, એટલે આ શરીરનું હલન ચલન બધું જે દેખાય છે એ બધું બેઠો બેઠો અંદરથી દોરીથી હલાવે છે, શું પ્રેરણા એની છે, તે આ દોરી તેના હાથને હલાવી હાલે છે, જો તે ન હોય તો તે દોરી પોતાને મળે ન હાલે, શું શરીરમાં જો આત્મા ન હોય તો એ આત્માનું હલન શરીરનું હલન ચલન જોવામાં નહીં આવે, પાછે ઇન્દ્રિય વિષયનું જ્ઞાન છે, અને આત્મા છે તો બધી ઇન્દ્રિયો કામ કરે છે, એમ પણ શ્રીમદજીએ લીધું છે નિષ્ઠા લીધી, આમ માટે વિચારીને આ શક્તિ અથવા દોરીને અનુસરણ ચાલ્યું, કર્મ તો કર્મમાં તો તેની ક્રિયા દેખ કે દોરીને કોણ હલાવે છે, દ્રવ્યકર્મની ગુફાની અંદર પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ એવા નામો તે રાજાના નિમિત્તે પીડ્યા છે, એ રાજાના નિમિત્તે એ ભાગમાં નામ પીડ્યા છે, બાકી તો કર્મ સામાન્ય હતા પણ એમાં ચાર ભાગ પીડ્યા રાજાના નિમિત્તે પીડ્યા છે, તેની રીતે રાજાની પરિણતિ જેવી જેવી થઈ તેવી તેવી વર્ગના બંધાણી જેવા જેવા વિભાવ કર્યા જે જીવના જ પરિણામ હતા, સામે કર્મની અંદર એટલે ગુફા ઊભી થઈ ચણતર થયું એમાં આ નિમિત્ત છે, પ્રકાશ પ્રદેશ પ્રકૃતિ સ્થિતિ અને ભાગનું જે ચણતર થયું એમાં રાજાના પરિણામ નિમિત્ત છે, પણ ત્યાં તેની રાજાની બનેલી સત્તાથી દ્રવકર્મનું નામ પડ્યું તથા તેના ભાવોના નિમિત્તે ઉદગળ અનેકવિધ કર્મના નામ પામ્યા, જ્ઞાનાવાણી દર્શનાવાણી મોહને પડે ભાવ કર્મ ગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ કહે છે, જે ભાવકર્મ ગુફા છે એ રાગદ્વેષ મોહના જે વેદન છે એમાં છુપાયેલું સ્વરૂપ કહે છે, કે તે પ્રકાશ તારા નાથનો અશુદ્ધ સ્માગ છે, એ જે પ્રગટ અવસ્થાઓ છે એ તારા નાથનો જ વેશ છે, પણ એ અશુદ્ધ વેશ છે, એ ચોખ્ખો વેશ નથી, જે મૂળ સ્વરૂપ છે એવું વિષ્ણુ છે, એમાં તું ખોદ ગોત એમાં ભય ન પામ, નિશંક જાન, આ રાગ દેશની મોહની દોરી સાથે જઈને ખોદ, આ રાગ દેશની મોરી જે મોહની દોરી જે પ્રદેશ્ટિ ઉઠી, હજુ ક્યાં લઈ ગયા, એને સત્તા સુધી લઈ ગયા, જે પ્રદેશ્ટિ ઉઠી તે તારો નાશ છે. અધર નથી થતી, રાજદ્રષ્ટિ પર્યાય આત્મા વગર કોઈ અધર નથી થતી. એ જે પ્રદેશ્ટિ ઉઠી એ તારો નાશ છે. હવે દોરીને ન દેખ એમ કે છે, દોરીને ન દેખ, જેના હાથમાં દોરી છે તેને વળગે તુરંત મળશે. રાજકૃષ્ણ કોણ હલાવે છે, કોણ કરે છે, એ કરનારો છે. રાજકૃષ્ણ જે કરનારો છે તે આત્મા છે, એને પકડ, દોરીને ન પકડ. તારો નાથ નિજ જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે. અનંત જ્ઞાન ધારી છે પણ જ્ઞાન મહિમા એને ત્યાં છુપાવીને બેઠો છે. આવરિત શું છે, નાના જ્ઞાન ઉપરને આવરણ થયું છે, એને નથી દેખાતું. તારો નાથ નિર્જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે, તેને તું પીછાણ. પહેલી વાત આપણે ઓળખવાની, એનું જેવું મૂળ સ્વરૂપ છે તે સ્વરૂપને તું ઓળખ. આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં, પ્રગટ થયે છૂટકો છે. જેવો એને ઓળખો તે એટલે પ્રગટ થયે છૂટકો છે, પછી છુપાઈને બેસે નહીં રહી શકે. ઓળખાણ થઈ એટલે પ્રગટ અનુભવમાં આવી શકે. તેને તું પીછા, આ ગુપ્ત જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં. ત્યાં તું ચેતના પ્રકાશ રૂપ ચિદાનંદ રાજાને પામીને સુખ પામીશ, અને જ્યારે તું પ્રગટ થશે ત્યારે ચેતના પ્રકાશ ચિદાનંદ રાજાને પામીને તું સુખ પામીશ. ચેતના પ્રકાશ તારું શુદ્ધ ચૈતન્ય જે પ્રકાશ છે એનો અનુભવ થશે, અને સુખનો પણ તને અનુભવ થશે, સુખની પ્રાપ્તિ થશે. આ તને મેં નિજ સુખનો ઉપાય કહ્યો, અને આ નિજ સુખ તો નિજ ઉપયોગમાં કહ્યું છે. જો ફરી ફરીને જ્ઞાન સાધન છે ને, આ નિજ સુખ, આ નિજ સુખ તે નિજ ઉપયોગમાં છે, તે વિશિષ્ટ ગુણ છે. જ્ઞાન એટલે કેવો ગુણ છે કે જ્યાંથી જીવ ભિન્ન પડે છે ત્યાંથી એને સુખનો પત્તો લાગે છે, સત્તાનો પત્તો લાગે છે, બધો જ પત્તો ત્યાંથી લાગે છે, આનંદ ગુણનો પત્તો ત્યાંથી લાગે છે. છતાં આ સુખ દુર્લભ કેમ થઈ ગયું છે? આ નિજ સુખ તો નિજ ઉપયોગમાં છે. જો પોતાના ઉપયોગમાં પોતાનું સુખ છે તો એ જીવને પ્રાપ્ત થવું, અનુભવ ગોચર થવું કેમ દુર્લભ થઈ ગયું છે, એ કહેવામાં આવે છે. શું કરવા એ સુખને પામતો નથી? ઉપયોગ તો છે, આત્મા છે, આત્મામાં આનંદ ગુણ ભરેલા છે, યોગ છે, સુખનો અનુભવ કાં નહીં, દુઃખનો અનુભવ એમ કેમ થાય છે? હવે એનું વર્ણન કરે છે કે અત્યાર સુધી એનું આ જીવે શું કર્યું કે જેને લઈને એને સુખનો એટલે દુઃખનો અનુભવ થઈ ગયો છે. પોતે સુખ સ્વરૂપ હોવા છતાં એને દુઃખનો અનુભવ થઈ ગયો છે.
જ્ઞાન જે પ્રદેશથી ઉઠે છે એને અનુભવ પ્રકાશમાં વિભાવ જે પ્રદેશ ઉઠે છે, વિભાવથી ત્યાં પહોંચાડ્યો.
વિભાવ એનો અશુદ્ધ સ્વાન છે. એમાં જરા વધારે સ્પષ્ટ કરવું હોય એમ કહી શકે કે અવળી શ્રદ્ધા કામ કરે છે કે તો એનું અવળાપણ બાદ કરો તો શું થયું? અવળાપણ અને સવળાપણ એ તો વિશેષતાઓ છે શ્રદ્ધાની. જો વિશેષતાઓ બાદ કરો અને સામાન્ય સ્વરૂપ જુઓ તો એ આત્મ સ્વરૂપે છે, મૂળ સ્વરૂપે છે. અચ્છા, રાગ દ્વેષ મોહ એને અજ્ઞાન ચેતના કહે છે. શું કહે છે? અજ્ઞાન ચેતના કહે છે. અને સ્વરૂપાનુભવને જ્ઞાન ચેતના કહે છે. બરાબર, ચેતના એટલે અનુભવ કરવો. તે રાગ દ્વેષ મોહ આદિ વિભાવ ભાવોને મોહપણે અનુભવ કરે, અનુભવ કરે એટલે ચેતે, ચેતે એટલે અનુભવ કરે, તે અજ્ઞાન ચેતના. અને જ્ઞાનને મોહપણે અનુભવ કરે એટલે ચેતે, તે જ્ઞાન ચેતના. અજ્ઞાન ચેતના અને જ્ઞાન ચેતના બંને ચેતનાના વિશેષો છે. વિશેષોને બાદ કરો તો એ રાગદેશ મોહમાં પણ ચેતના છે. जो जो विशेषों ने बात करो त्या पण चेतना छे पित्र शास्त्रकार एम कहे छे पंचाध्यायी बहुत सारा छे कि यद विशेषेपि सामान्यम न मुंचयेत એ વિશેષોમાં પરિણમતી એવી ચેતના પોતાના સામાન્ય સ્વરૂપને છોડીને ક્યારે નથી જતી. સામાન્યને છોકરીને છોડતો નથી તો પત્તો લગાડવો હોય ને તો ત્યાંથી પણ પત્તો લાગે છે. આને દેખ્યું કહ્યું ને અનુભવ પ્રકાશ કરે દીપચંદજી કે રાગદ્વેષની દોરી કોણ હલાવે છે? મારો રાજા જ ના રાગદ્વેષની દોરી હલાવે, ત્યાંથી પકડી શકે.
યા ચેતના છુપાયેલી છે તો ઉપયોગમાં ચેતના છુપાયેલી છે.
ખુલ્લી વાત છે, ખુલ્લી વાત છે. એટલે
આ ઉપયોગમાં પર્યાય આવી જાય છે, પર્યાય આવી જાય છે એ વાત જ.
તો ચેતનાને જોને ભાઈ પર્યાયને હું કરવાની, ચેતનાને જોને સીધી વાત છે. તારી ચેતના ચેતનામાં હું પણ કરું, બસ બહુ નજીક છે. આત્મ સ્વરૂપ છે, બહુ સમીપ છે. ચતુરાંગુલ હે મૃગ સે મિલે એ વાત રહે છો ગુરુ. એના જાણકાર પુરુષ એમ કે છે જો અહીંયા છું ક્યાંય આગળ નથી પણ તારાથી દૂર. ચતુરાંગળ એટલે ચાર આંગળ. ચાર આંગળ કંઈ દૂર કહેવાય? દ્રષ્ટિથી ચાર આંગળ. દ્રષ્ટિ સામે તો પંદર માઇલ દૂર છે તો પર્વત હોય તો જોવે છે. ચાર આંગળ એને ક્યાં દૂર રહ્યું? દ્રષ્ટિને ચાર આંગળ કંઈ દૂર જ ન કહેવાય. એટલે કાંઈ દૂર નથી. ચતુરાંગળ એટલે કાંઈ દૂર જ નથી. તારી દ્રષ્ટિથી તારો આત્મા ક્યાંય દૂર નથી. જરા ગુરુ ભક્તિ વિશે છે, બીજું કઈ નહીં. નિયમ સંયમ આપ્યો અને મરી ગયો, ક્યાંય કરી કરી કરીને ભૂકા નીકળી ગયા, ભૂકાઈ ગયો. ગુરુ પણ વગર એનો ખ્યાલ નથી કે આમ વળવું છે. જોવા માટે અંતર્મુખ વળવું પડે છે. આનાથી પોતાની કાર્ય પદ્ધતિ બહારથી જોવાની છે, આમ સ્પર્શ સમ્મુખથી જોવાની. કેવી રીતે પોતે દુઃખી થયો કે આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેકમલ ઉત્પન્ન થઈને વિવેકમલને જીતીને જીતીને જયસ્તંભ રોપી
હિંમત
જોરાવર બનીને ઉભો છે. વિવેકમલને તમારે તો છેલ્લી
પ્રશ્ન
જીતીને જીતી એટલું કર્યું છે. પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેક મિલ ઉત્પન્ન થઈ,
ઉન્મત્ત થઈ,
ઉત્પન્ન નહીં ઉન્મત્ત થઈ ને. હા બરાબર છે,
ઉન્મત્ત છે.
હા ઉન્મત્ત છે બરાબર. મારે ઉત્પન્ન ઉત્પન્ન
છે
બરાબર. ચાલો આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેક મલ ઉન્મત્ત થઈને છેલ્લે ઉન્મત્ત એટલે પાગલ વિવેક મલને જીતી જયસ્તંભ રૂપી જોરાવર બનીને ઊભો છે. આનાથીની પરિસ્થિતિ છે. પરિણામ ભૂમિકાની અંદર મોહ મદિરા પીધો છે એટલે ભાન ભૂલ્યો છે એમ કહેવું છે. કોઈ જાતના પોતાના હિત અને અહિતનો વિવેક નથી. વિવેક ખલાસ થઈ ગયો છે. અવિવેકનું જોર ઘણો છે તો પોતાને ગમે તે પણ નુકસાન કરવા જીવ તૈયાર થઈ જાય છે. ગમે તે નુકસાન પોતાને કરી નાખે એવી પરિસ્થિતિમાં પોતે ઊભો છે. તેથી પોતાની સુખ નિધિનો વિલાસ કરવા દેતો નથી. જેથી અંદરમાં જે સુખની નિધિ પડી છે એ નિધિનો ભોગવતો નથી કરી શકતો. વિવેકમલનું જોર થતાં અવિવેક ગુણ્યો જાય. જો વિવેક પ્રગટે અને જોરદાર પ્રગટે તો અવિવેકનો નાશ થાય, અવિવેક મનાઈ જાય છે. ભલે અવિવેક અનાદિનો છે, જોરે ઘણો છે એનો, પણ જો જીવમાં વિવેક પ્રગટે, વિવેકમાં આટલી જ વાત છે, મારે મારું કલ્યાણ કરવું છે અને મારું મારું કલ્યાણ કરવું જ છે, કરે જ છૂટકો છે, કર્યા વગર રહેવું નથી, બસ આટલો જો વિવેક આવે તો અવિવેક છે એ નાશ પામે છે. એટલે કે પોતાનો અહિતના ભાવો એને ખ્યાલમાં આવે છે, સમજમાં આવે છે, આ મારા અહિતના ભાવો છે. આ એક બહુ સારી પરિસ્થિતિ પ્રારંભમાં ઉત્પન્ન થાય છે. જે આત્માને પોતાનું કલ્યાણ કરવું છે એવી અંતરની ભાવના, વિવેક, આ વિવેક છે, મારે મારું કલ્યાણ કરવું છે એ ભાવનાથી ઉદ્ય છે ને, એ વિવેક એને અવિવેક નાશ પામે છે. ભૂલ તો અવિવેકથી થાય છે પણ ક્રમશઃ એની બુદ્ધિ પણ નાશ પામે છે. બેનશ્રીના બધના વર્ગમાં એક વાત આવે છે કે મુમુક્ષુ જીવ છે એ તત્વની યથાર્થ સમજણ કરે, કેમ કે ગુરુદેવ જેવા જ્ઞાની વર્ષોથી પ્રવચનો સાંભળ્યા તો બરાબર ધારણા કરે, સમજે, બરાબર ધારણા કરે, બરાબર સમજે, ઉપયોગ લગાવીને બરાબર સમજે, છતાં એને તત્વ પ્રાપ્તિ નથી થતી. આનું શું કારણ છે? બરાબર એ પરિસ્થિતિ જોવામાં આવે છે. એટલે એ પ્રશ્ન ઉઠો છે, બેનસરની સામે આ પ્રશ્ન ઉઠો છે, ત્યારે પોતે જવાબ આપે છે કે તત્વ બરાબર સમજો હોય, દેખાતા રીતે ભૂલવાળો ન સમજો, ચોખ્ખો હોય, સમજણ ચોખ્ખી હોય, છતાં નહીં પામવાનું કારણ ખાસ પ્રકારની પાત્રતા. ખાસ પ્રકારની પાત્રતાને વાત આગળ આવેલી છે કે શું, કે જેને એક આત્મા જ જોઈએ છે, મારે મારો આત્મા જોઈએ છે, હવે મારે બીજું કાંઈ નથી જોતું, મારો આત્મા જ જોઈએ છે. આવી જ્યારે જેમની વિવેક કરવાની, વિવેકની આ વિવેકની પરિસ્થિતિ છે, ત્યારે એ જીવને કોઈ ભૂલ હોય તો નીકળી જાય છે, કોઈ ભૂલ રહી ગઈ હોય તો નીકળી જાય છે. અને પેલાને ભૂલ નથી દેખાતી છતાં આ પ્રકારની પાત્રતા નથી હોતી તો એને તત્વને પ્રાપ્તિ નથી. આ જે વાત ચાલે છે એ બહુ સારી ચાલે છે. તો સમજે બરાબર તો ત્યાં સમજણની પ્રધાનતા છે, છતાં તત્વ પ્રાપ્તિ નથી, કેમ કે આત્મા જ જોઈએ છે એ જાતની પાત્રતા છે. અને સમજણમાં એ આવવું જરૂરી હતું, પહેલા આવે તો એ સારી વાત છે, સમજણ થઈને આવે તો એ સારી વાત છે, પણ એ આવવું જોઈએ. જો સમજણ થયા છતાં ના આવે તો સ્વરૂપ પ્રાપ્તિ નહીં, અને આ આવશે તો સ્વરૂપ પ્રાપ્તિ થઈ જશે, કોઈ ભૂલ રહી ગયો છે તમે પછી ક્યાંય એક્સિડન્ટ નહીં થાય, એ ગાડીને ક્યાંય નુકસાન નહીં થાય, એક્સિડન્ટ નહીં થાય, ક્યાંય નુકસાન નહીં, નુકસાન થવાનો કોઈ કદાચ પ્રકાર રહ્યો હશે તો બચી જશે, એમ કે બચી જશે, ભાવનાવાળો જે બચી જશે. સંભવ છે પોતે અનાદિનો અજ્ઞાની છે, અજૈનો છે, રસ્તાનો કદાચ કંઈ ચૂક થાય પણ એ બચી જશે, એવું ભાવનાની અંદર વિશિષ્ટપણો છે. બાકી બુદ્ધિ લડાવવાવાળો ભૂલી જશે અને ભાવનાની તો પ્રાપ્ત જ નહીં કરી શકે. તેથી પોતાની સુખનો વિનાશ કરવાની નાશ પામે. પડશે, ત્યારે નિજ નિધિ દિલ છે, ત્યારે પોતાનું જે સુખ છે એ સુખ આવશે. પર રૂચિરૂપ ખોટો આહાર સંતા આત્માને મિથ્યા જ્વર આવ્યો ત્યારે વિવેક નિર્બળ બન્યો. શું કહે છે કે માણસને તાવ આવે, જ્વર એટલે તાવ, એટલે હાથી જેવો માણસ હોય ને, એટલે ત્રણ દિવસ સરખો તાવ આવે, ત્રણ ત્રણ ચાર ચાર ડિગ્રી, એ આપણે ગુજરાતીમાં તો બોલાય છે કે તાવ છે એ હાથીના હાડ ભાંગી નાખે, હાથીના હાડ ગાળી નાખે. હાથી તો બહુ મજબૂત પ્રાણી છે, પણ જો ત્રણ દિવસ સરખો તાવ આવે ને એટલે નરમ ઘાસ થઈ જાય. એમ આ જે વિવેક છે ને એને પર રૂચિ છે એ તાવ લાવે છે. વિવેક તાવ લાવે છે એટલે વિવેકની અંદર વીકનેસ આવે છે, નબળાઈ આવે છે, વિવેક જ્ઞાન કરે છે, સમજણ કરે છે. હવે અહીંયા શું બહુ સરસ વિષય શું આવે છે આ દીપચંદ્ર, કે રુચિ અને જ્ઞાનને કેટલો સંબંધ છે, રુચિ શ્રદ્ધાની પરિવાર છે એને કેટલો સંબંધ છે, જેટલી પર રુચિ એટલો જ્ઞાનમાં આવી જાય. ત્યાં રુચિનો આર્ટિકલ લખવા પાછળ આ એક જ મુદ્દો હતો, તત્વાનુષ્ઠાન પાછળ રુચિનો એક આર્ટિકલ, કે રુચિનું મહત્વ શું છે. જ્ઞાનની અંદર ઉઘાડ ગમે એટલો હોય, પણ વિવેક જુદી વાત છે, ઉઘાડ જુદી વાત છે. પોતાનું હિત સાધવું એ વિવેક છે, હિત સદાય તે અવિવેક છે, અને એને સીધો સંબંધ આત્મરુચિ સાથે છે. આત્મરુચિ અને અનાત્મરુચિ આ એક અવલોકનથી બહુ જ ધ્યાન ખેંચવાનો વિષય છે, કે જેટલી જેટલી અરુચિના પરિણામો છે એ જ્ઞાનને અવિવેકમાં નાખી દેશે, બુદ્ધિમાં અવિવેક ઉભો કરશે. એ જાતનો જે વિવેક વાળી બુદ્ધિનું જે કામ વિવેક કરવાનું છે આત્મહિતના વિષયમાં, એને તાવ લાવનાર આ એક ચીજ છે, રોગ લાગવો પડશે. એ વિષયમાં જે પર રુચિ છે, અનાત્મ રુચિ છે, એ ક્યાં ક્યાં કેવી રીતે હોય એ વાત સમજી લેવી જોઈએ. એટલે એ વિસ્તાર કરવા માટે એ વિષય લીધો છે, કે ક્યાં ક્યાં કેવી કેવી રીતે અરુચિ ઉત્પન્ન થઈ જાય છે, કુતૂહલ છે એક સામાન્ય વસ્તુ લાગે, દાખલો લઈએ તો કુતૂહલ તો એક સામાન્ય વસ્તુ છે. માણસ આપણા જ્યાંના ક્ષેત્રમાં આવે તો ચાલો આ પેલાનું જોવા જઈએ, આ જોવા જઈએ, બધું જોવા જઈએ, જોઈએ, નવું નવું જોવાનો કુતૂહલ ત્યાં કરે છે. એ બધું જે જળનું નવું નવું જોયું એ આત્માને અરુચિનું સૂચક છે. આત્માને રુચિવાળાને એ પ્રકાર નથી આવતો, એ કામે લાગી જાય છે. આત્માને રુચિ વાળો આત્મહિતના કામે લાગે છે અને સમય વેડફાઈ જાય છે. ટીવી છે, સમાચાર, એને લેવા કે દેવા, રશિયામાં બળવો છે પણ હવે તારે શું કામ છે, એ થયું એ પત્રમાં આવે છે. કે દુનિયાનો વ્યવહાર કેમ ચાલે છે તેની અમને કાંઈ ખબર રહેતી નથી. હવે તો પોતાના વ્યવહારમાં અવ્યવસ્થિત થઈ ગયા છે, તો દુનિયાના વ્યવહારમાં ક્યાં લાંબા રહે, દુનિયાનો વ્યવહાર કેમ ચાલે છે એ અમને ખબર રહેતી નથી. ક્યાંથી ખબર? આ કુદરતી ક્ષેત્રોમાં છાપા નહીં લાવવાનું કારણ છે. આ કૃપાણુજીના બધા શ્રમમાં છાપા નહીં, બીજું વાંચન નહીં, આનું વાંચન તમે નથી કરી શકતા, તમે બીજું વાંચન કરવાનું મનાય છે, રેડિયો લાવવાની મનાય, છાપા લાવવાની મનાય, શું કરવા, એ બધા પર રુચિના નિમિત્તો છે. એમાંથી પર રુચિ પોસાય છે, પર રુચિના સાધનો એ તો બાહ્ય ત્યાગ છે, પણ પોતાને ખરેખર અંતરથી રુચિ છે, સાચી વાત એ છે, એને અંતરથી એ રુચિ છે તો જ આત્મરુચિ છે, અથવા એ પોતાના આત્મહિતનો વિવેક છે કે બળવાપણે કામ કરે, નિતરને કામ કરે.
શતરંજ નું વિશ્વ ચેમ્પિયન આવે, ટેનિસ નું આવે, ફૂટબોલ નું આવે, ક્રિકેટ નું આવે,
દરેક જાતના વિવિધ પ્રોગ્રામ આવે છે.
એટલા માટે આ બધું કુતુહલ ઊભો થાય.
હવે તમને પહેલા ખબર પડી અને મને પછી ખબર પડી, તમે કીધું એટલે મને ખબર પડી કે ભાઈ ફલાની જગ્યાએ આવો મને આપીને, તો એમાં મને શું, મને પાછળ કેટલો રહી ગયો, મને શું નુકસાન થઈ ગયું, હું પાછળ થયો ને તમારા કરતા, હું લેટ પડ્યો.
લૌકિકમાં ડાય
લોક સંન્યાસ કા
પ્રકાર, લૌકિકમાં ડાય નહીં ગણાય, લૌકિકમાં ડાય ડાય નહીં ગણાય, લૌકિકમાં ડાય ત્યારે ગણાય કે દશામાં આ રીતે આમ થયો. આ મને ખબર છે કે પ્રાણી મશીન આ બીજા તું છે, મને ખબર છે પ્રાણી ચીજ એમ થઈ છે, મને ખબર છે. તો લોકમાં આટલો ડાયો માણસ થાય, બહુ હમણાં જાણતા.
તમારી રુચિ કુછ ભી હો લેકિન ઇધર બનાઈ હૈ લાને ગાને. આમાં તો ટીવી ને આમાં રેડિયો ને ટેપ બે છે, ત્યાં રેડિયો લાવવાની મનાય છે. આ તો બે જૂતું ના પાડી શકાય, બાકી જે તો મનાય છે. આપણે ભૂખતા નથી કે વગાડતા નથી, કરવું છે સીધી વાત કરે છે.
કુતુહલનો પરિણામ તો બહુ અજાણે અજાણે ઘણા કુતુહલનો પરિણામ થયા.
એમાં એક તો બીજી વાતનો લોક છે, ઘણા સૂક્ષ્મતાથી વિચારીએ તો નવું નવું શીખવાનું મળે છે, જાણવાનું મળે છે એમ નહીં કે માણસ નવું નવું શીખવાનું મળે છે. કેટલીક વાર તો શું શીખવાની આપણને મળે છે, શીખવાનો લોભ છે ને એ જબરદસ્ત છે. એટલે શીખવાના લોભે જાણવામાં પરોચીમાં એના પ્રવાહમાં એટલો બધો આગળ વધી જાય છે તણાઈ તણાઈને, કે આત્માથી પોતે પોતાના આત્માથી પોતે કેટલો દૂર ગયો એની જેને ખબર નથી પડતી. એટલો મોટો અવિવેક,
યુવાન
થયું અને જ્ઞાનમાં વૃદ્ધ થઈ ગયું. એવી રીતે જ્ઞાન વૃદ્ધ થવામાં વાંધો નહીં કાંઈ. લૌકિક સૂત્રો છે ને એ સંસારમાં કેવી રીતે વધુમાં વધુ રખડાય એના માટેના એ ઉત્પન્ન થયેલા સૂત્રો છે. લૌકિક વિશિક્ષણતા, લૌકિક આવડત, શું લૌકિક કુશળતા, પ્રવીણતા લૌકિક કાર્યોમાં, એ બધા આત્માને બહુ સરસ પરિભ્રમણ કરાવવા માટેના સાધનો છે. એટલે એમાં મોટા જે છે ને બીજું છે, મોટા જે છે મુખ્ય થોડું છે, મારે મુખ્ય તારે આવી જોઈએ. ચારિત્ર મોહની મુખ્ય પ્રકૃતિ
છે,
દર્શન મોહની મુખ્ય પ્રકૃતિ છે. એ વિપરીત શ્રદ્ધાનો જ પર્યાય છે, તીવ્ર વિપરીત શ્રદ્ધાનો પર્યાય છે.
રુચિ અરુચિ શ્રદ્ધા સાથે સંબંધ રાખે, વિવેક જ્ઞાન સાથે સંબંધ, એકબીજાને વિવેક નહીં.
ચોવીસ કલાક ઝેર ખાવાનું કેવી રીતે છે? ચોવીસ કલાક અમે લોકો ઝેર ખાઈએ તો આપ કેવી રીતે
પોતાને પોતાની રીતે ઉતારવાનું છે ને?
ઝેર ખાય એ અફીણનું ઝેર છે, એટલે ફરી માગે પાછા ખાય એમ નહીં, પછી ફરી માગે ખબર પડે એને જરૂર પડે
કેવું પડી જાય. સેકન્ડ
નેચર દિવસે પ્રેસ બંધ અને છાપું ન આવે, મજા નો આવે, સવારે મજા નો આવે. જેને પરિણામ ઓછા ભમાવા છે, ઉપયોગ ઓછો ભમાવો છે અને રુચિ આવે છે, રુચિ નથી એને, એમ લાગે ચાલો આજે નિરાશ છે, આજે નિરાશ છે, છાપું જ નથી આવવાનું, નિરાશ આજે પ્રશ્ન જ નથી આવે છે, બધાને હક ના પડે. અરે અત્યારે ટાઈમમાં નીકળે, વારંવાર યાદ આવ્યા કરે, આજના સમાચાર કાલ તો વાંચવા મળશે.
શાસ્ત્ર વાંચતા હોઈએ, શાસ્ત્ર વાંચતા હોઈએ 8:40 થઈ જાય, તો એક મિનિટ લેટ થઈ જાય, શાસ્ત્રમાં ધ્યાન ના જાય, 8:40 થઈ ગઈ, 8:40 થઈ ગઈ સારા ત્યાં સુધી શાસ્ત્ર બંધ થઈ જાય. ટીવી જે વખતે વિચારતો ઘણું આવે, જે વખતે વિચારતો ઘણું આવે કે શું થઈ ગયું, એ કથન જેવું લાગે કે કથન જેવું થઈ ગયું.
પ્રશ્ન બીજો એ નહીં હતો, પ્રશ્ન એ હતો 23 કલાક અમે આ ઝીલ
ખાઈએ છીએ,
ખાઈએ છીએ, તમે કેવી રીતે કાઢ,
કેવી રીતે
તમે કેવી રીતે કાઢશો?
પોતાને જ કાઢો છે,
હું એમ કહું છું કે તો પોતાને કાઢવાનું છે, ઉપાય દેખાડે છે, આ ઉપાયથી નીકળે.
સાંજે ચાલવા જઈએ,
ઘણી ગંભીરતા,
તમારી ગંભીરતા તો હું નહોતો.
સાંજે ચાલવા જઈએ તો ક્યાં 8:40 તો ક્યાં પછી ટીવી સામે આવે, આવતો નથી આપણે એ ટાઈમે. સામાન્ય સંફેર થાય તો ટીવી છૂટી જાય.
સત્સંગનું મહત્વ સમજે, સત્સંગનું મહત્વ સમજે તો
કેવી રીતે વાત લઈ આવ્યા છે. આ જીવને અંદરમાં અનંત સુખની નિધિ પડી છે, છતાં એ સુખની નિધિનો એને અનુભવ નથી, એને દુઃખનો અનુભવ કર્યો છે. શું કારણ છે? સીધી વાત છે, કે જીવને અવિવેક ઉપજ્યો છે, જોરાવર છે અવિવેક, અને અવિવેક થવાનું કારણ ખોટો આહાર લીધો છે, તાવાનું કારણ એ છે, અપચ્ય સેવન કરતા છે, ન ખાવું જોઈએ તે ખાધું, અરુચિ પરરુચિ એ ખોટો આહાર છે. પરરુચિરૂપ ખોટો આહાર સેવતા આત્માને મિથ્યા જોર આવ્યો અને ત્યારે વિવેક નિર્મળ નહીં. તેથી સ્વ આચારરૂપ પારાને શ્રદ્ધારૂપી બુટ્ટીના પૂટથી સુધારી તેનું સમન સેવન કરે તો વિવેક મન મિથ્યાજ્વર મટાડી સબળ થઈ અવિવેકને પછાડે, ત્યારે આનંદ નિધિનો વિલાસ થાય. આ પછી સવળી રીતે મૂકી દીધી. સ્વ આચારરૂપ પારા, સ્વનો આચાર, હું પણું, સ્વભાવ, સ્વમાં હું પણ કરવું, પરમા હું પણ કરવું, સ્વ આચાર, આ આચાર છે, સ્વ આચાર આચરણ, કારણ કે તો અમલ છે ને, આ વિચાર નથી, આ અમલ છે, અમલ છે. એને એને રસાયણ કીધું, પારો છે એ રસાયણ છે, અને જે રસાયણ છે એ બીજી ઔષધિ કરતા તરત જ અસર કરે છે, તીવ્ર અસર કરે છે, રસાયણ ની અસર તીવ્ર, એને પારાની ઉપમા આપી. અને શ્રદ્ધારૂપી બુટ્ટી, જડીબુટ્ટી, એ જડીબુટ્ટી કે છે જંગલની બુટ્ટી, એ શ્રદ્ધારૂપી જે બુટ્ટી છે એના પૂટથી સુધારી દે, એટલે વારંવાર શ્રદ્ધાનો પૂટ ના થાય, શ્રદ્ધાથી હું પણ કરવાનો છે, શ્રદ્ધા હું પણ કરે છે, એ વારંવાર હું પણ કરું, એ જડીબુટ્ટીને ઘસવા જેવી વાત છે. જેમ જેમ જડીબુટ્ટીને ઘસે છે ખરલમાં, તેમ તેમ એની શક્તિ, કેમ કે પીપર, એની એક પીપર છે 64 વર્ષ સુધી ઘસે, એકદમ એની અસર થાય, તીવ્ર ઔષધિ તરીકે કામ કરે. એ શ્રદ્ધારૂપી બુટ્ટીના પૂટથી સુધારી શુદ્ધ કરી તેનું સેવન કરે, વિચાર કરે એવી ક્યાંય વાત નથી આવતી. બધી એમની લાઈન જે કથનની છે એકદમ પ્રેક્ટિકલ સાઇન, તેનું સેવન કરે તો વિવેક મન મિથ્યાજ્વર મટાડી સબળ થઈ અવિવેકને પછાડે, પોતાને જ ખબર પડે કે આ અવિવેક છે, આમ કરીએ તો વિવેક છે, આ અવિવેક છે, આ અવિવેક છે, પોતાને સમજણ પડે છે. એટલે એનો અર્થ કે ભાવના અને રુચિ સાથે કામ કરે છે. બીજી રીતે વિચારીએ તો ભાવના અને રુચિ સાથે કામ કરે છે, અવિના ભાવી પરિણામો છે બધા. અને જેમ ભાવનાવાળો ભૂલતો નથી એનું કારણ કે એની રુચિ છે, એ વિવેક અવિવેક ઉપર ઇફેક્ટ લાવે છે, જ્ઞાન ઉપર, નિમિત્ત નિમિત્ત સંબંધે રુચિની ઇફેક્ટ જ્ઞાન ઉપર આવે છે. જો સુરુચિ છે, આત્માની રુચિ છે, તો આત્માને આત્મહિતનો વિવેક સારી રીતે માલુમ પડે છે, અને અવિવેક પણ સારી રીતે માલુમ પડે છે કે આ અવિવેક છે, આ ન કરાય, આ વિવેક છે, આ કરાય. એટલે ભાવનાવાળો ભૂલતો નથી એનું કારણ કે હારે રુચિ છે, અને રુચિને અસર જ્ઞાન ઉપર આવે છે, સમજણ ઉપર આવે છે. એ તો આખું વૈજ્ઞાનિક પોઝિશન છે. ત્યારે આનંદ નિધિનો વિલાસ સ્વયં થાય. સ્વ આચાર શું? હવે અહીંયા સ્વ આચાર જે લીધો, એ સ્વ આચાર શું? શું શ્રદ્ધા કઈ રીતે થાય તે હવે કહેવામાં આવે છે. બસ મીઠા મને ભલે પાછું વિશે.